તારીખ 8-10-1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 520 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 219
શ્રી સાયલા ગ્રામે સ્થિત પરમ સ્નેહ શ્રી શોભાનુ શ્રી મોહમય ક્ષેત્ર છે. પોતાનું નામ છે કે જે કાંઈ એમને નામની જગ્યાએ શબ્દ પ્રયોગ કર્યો છે એ અનુ કરીને સંપાદકોએ કાર્ય ફળ એ શબ્દ ખાલી કરી નાખો છે, એની જગ્યાએ ખાલી જગ્યા મૂકે છે. ના ભક્તિપૂર્વક જે થાય યોગ્ય પ્રાપ્ત થાય એ વિશેષ વિનંતી કે તમારો લખેલો કાગળ પહોંચ્યો છે તેનો ઉત્તર નીચે વિચારશો. નાના પ્રસંગમાં ઉપકારી એવા કેટલાક પ્રશ્નો તમને થાય છે તે તમે અમને લખી જણાવો છો અને તેના સમાધાનની તમારી ઈચ્છા વિશેષ રહે છે. તેથી કોઈ પણ પ્રકારે જો તમને કોઈ પ્રશ્નોના સમાધાન લખાય તો સારું. એમ ચિત્તમાં રહ્યા કરવા છતાં ઉદયથી તેમ બનતું નથી. સુભાષભાઈ કેટલાક તાત્વિક પ્રશ્નો પૂછાવતા હતા અને એ પ્રશ્નોથી પોતાને સમાધાન થાય એ પ્રશ્નોનો ઉત્તર મળતા એ પણ શ્રીમદજીને ખ્યાલમાં હતું. એની સામે લખે છે કે તમને પ્રશ્નોના ઉત્તર લખી શકાતું નથી. એનું કારણ મુંબઈમાં જે વ્યવસાયનો ઉદય છે એ વ્યવસાયને કારણે તમને સંતોષકારક રીતે જવાબો લખાતા નથી. જો કે આ ગ્રંથમાં સૌથી વધારે પત્રો ઉત્તર રૂપે લખાયા હોય તો સૌભાગ્યભાઈને છે અને મુમુક્ષુને યોગ્ય સૌથી વધારે તાત્વિક વિષય પણ પ્રતિપાદન થયો વ્યક્ત થયો તો પણ એ સુભાષભાઈના પત્રમાં જ વિશેષ થયો છે. છતાં પણ સંતોષકારક રીતે એ કામ નથી થતો એવું પોતાને લાગ્યું છે. પત્ર લખવામાં ચિત્તની સ્થિરતા ઘણી ઓછી રહે છે અથવા ચિત્ત તે કાર્યમાં અલ્પ માત્ર છાયા જેવો પ્રવેશ કરી શકે છે. ઉપયોગ ચાલતો નથી એમ કહે છે. પત્ર લખવામાં અમારો ઉપયોગ ચાલતો નથી. ઉપયોગ નહીં ચાલવાનું કારણ એ છે કે વ્યવસાય તો પરાણે કરવો પડે છે, બાકી એમણે પોતાને તો પોતાના આત્મ સ્વરૂપની મસ્તીમાં રહેવું છે. એટલે જે પરાણે કરવું પડતું હોય એ ન છૂટકે કરે છે, ન ખમી શકાય, ન સહન કરી શકાય તો પણ સહન કરીને કરે છે, ખમીને કરે છે. પણ એ પછીની પ્રવૃત્તિ કરવા માટે ઉપયોગ જરાય આગળ ચાલતો નથી. એવી એમની એક અંતર્દશાનો અસર ખાસ કરીને મુમુક્ષુઓને પત્ર લખવાના વિષયમાં વારંવાર આવો ઉલ્લેખ આવે છે. તેમ છતાં જે પત્રો લખાણા છે એમાં ઘણું તત્વ એવું છે, એમાં ઘણી વાતો આવી છે. એ કાર્યમાં અલ્પ માત્ર છાયા જેવો પ્રવેશ કરે છે. પરછાયો શું કામ કરે માણસનો? કઈ કામ ન કરી શકે એટલો અલ્પો મારો પ્રવેશ થાય છે, જેથી તમને વિશેષ વિગતથી પત્ર લખવાનું થઈ આવતું નથી. વધારે વિગતથી કોઈ વાર ટૂંકા પત્રો લખ્યા છે, ભાવ કામ કરી ગયો છે, ઉપયોગ કામ કરી ગયો છે તો વિસ્તારથી પણ કોઈ વાર જવાબ આપ્યો છે. કેવી પરિસ્થિતિ થાય છે આ પત્ર લખવાની પ્રવૃત્તિની પરિસ્થિતિ કેવી છે કે એક એક કાગળ લખતા દસ દસ કે પાંચ પાંચ વખત બબ્બે ચચાર નીતિ લખી તે કાગળ અધૂરો મૂકવાનો ચિત્તની સ્થિતિને લીધે બને છે. એક કાગળ લખે તો પાંચ દસ વાર અધૂરો મૂકી દીધો હોય, પછી અધૂરો મૂકેલો કઈ સાચવે નહીં, વળી એક બે દિવસે વિકલ્પ આવે ત્યારે થોડું લખે, વળી પાછો એમાં ઉપયોગ કામ ન કરે તો છોડી દે. કેવી એમની ઉપયોગની પરિસ્થિતિ હતી તે એમાંથી પોતે વ્યક્ત કરે છે. ક્રિયાની વિશે રુચિ નહીં, બારમાં જે કામ કરવું પડે છે એને વિશે બિલકુલ રુચિ નથી. તેમ પ્રારબ્ધ કઈ પણ તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાન નહીં હોવાથી તમને તેમજ બીજા મુમુક્ષુઓને વિશેષપણે કાંઈ જ્ઞાન ચર્ચા લખી શકાતી નથી. જે વ્યવસાયનું કાર્ય થાય છે એ પ્રારબ્ધ બળને થાય છે, અમારા આત્મબળને લઈને નથી થતું એમ કહે છે. ક્યાં ફરક પડે છે? નહીં તો કોઈ એ તર્ક થાય કે દુકાને જાય ત્યારે તો કલાકો સુધી દુકાનનું કામ કરવું પડે, દુકાને બેસવું પડે, અને કાગળ લખવામાં તો પાંચ કલાક અડધો કલાકમાં કામ પૂરું થઈ જાય, નાનો કાગળ હોય તો પાંચ દસ મિનિટમાં પૂરું થઈ જાય, તો ત્યાં કલાકો સુધી કામ થઈ શકે ને અહીંયા પાંચ અડધો કલાક કામ ન થાય, આમ કેમ થતું હશે? કે ત્યાં ઉદય પર કામ કરે છે. શું જયારે આવી બાબતમાં ઉદયભર કામ ન કરતો હોય એવું લાગે છે. પરિણામ નામ બે પ્રકાર છે, એક ઉદય અને એક અનુદય, અને બંનેમાં પુરુષાર્થ વહેંચાય છે. જ્ઞાન દશાની અંદર એક તરફી પુરુષાર્થ નથી, જ્ઞાન દશામાં એક જ તરફી પુરુષાર્થ છે કે જીવ પૂરેપૂરું પોતાની શક્તિ ઉદયની અંદર વાપરે છે અને પૂરેપૂરું ઉદય બળ વર્તે છે એમ કહેવાય. પોતાનું બળ પૂરેપૂરું ઉદયમાં વપરાય છે એમ કહી શકાય. જ્ઞાન દશાની અંદર પરિસ્થિતિ પલટો મારે છે, બહુભાગ બળ આત્મામાં વર્તે છે અને થોડુંક જેટલી અશક્તિ છે એટલે અલ્પ પ્રમાણમાં તે ઉદયમાં જાય છે. તેમાં પણ ભિન્ન ભિન્ન જ્ઞાનીઓને ભિન્ન ભિન્ન શક્તિ અને ભિન્ન ભિન્ન ઉદય હોય છે. એમને ઉદયબળ એટલું હતું કે વેપારની અંદર દુકાનની અંદર કલાકો સુધી કામ કરવાની પરિસ્થિતિ રહેતી હતી, પણ અરુચિ ભાવે. પછી બીજી કોઈ પ્રવૃત્તિ આવે તો આમાં ઉદયબળ કામ નહોતું કરતું. પત્ર લખવામાં પણ ઉદયબળ જોઈએ, એ ઉદયબળ ત્યાં કામ કરતો નહોતો. આ પરિસ્થિતિ હતી એટલે એમ લખે છે. કાગળ લખી અને છૂટી જાય છે, કાગળ લખી અને છૂટી જાય છે, પાંચ પાંચ વાર દસ દસ વાર એવું બની જાય છે. અને એ કામ અમારી ઈચ્છા પ્રમાણે પણ જાણે પૂરું થતું નથી, અમારા વિકલ્પ પ્રમાણે પણ જાણે પૂરું થતું નથી એવું જોવામાં આવે છે. એટલે તમને કે બીજા મુમુક્ષુઓને વિશેષપણે કાંઈ જ્ઞાન ચર્ચા લખી શકાતી નથી. ચિત્તમાં એ વિશે ખેદ રહે છે અને એમ થતું નથી એનો થોડો ઘણો ખેદ રહે છે કે તમને જો સરખી રીતે જવાબ દેવાતો હતો સારું હતું, તમને સમાધાન થઈ જાત, એવું બની બનતું નથી એનો અમને ખેદ રહે છે. તથાપિ તેને હાલ તો ઉપશમ કરવાનું નિશ્ચિત રહે છે, એમાં પણ સમાધાન કરીએ છીએ. અવસ્થામાં પણ સમાધાન કરીએ છીએ કે થવા યોગ્ય હશે, જ્યાં પરિણામ કામ ન કરે પછી એનો કોઈ ઉપાય નથી, પરાણે પરાણે તો કોઈ કામ થતું નથી. એવી જ કોઈ આત્મદશાની સ્થિતિ હાલ વર્તે છે, એવી કોઈ આ 27મા વર્ષમાં એનો આયુષ્યનો સમય વ્યતીત થઈ ગયો છે. ભરીવાણી અવસ્થા કહેવાય છે, 27 વર્ષ એટલે વેપારની અંદર એ જમાનામાં એબ્રોડની અંદર એમનો વેપાર ચાલતો હતો. યુરોપિયન કન્ટ્રીઝમાં, બર્માંમાં, ચીનમાં, ચાઇના, બર્મા અને યુરોપના દેશોમાં એમનો વેપાર ચાલતો હતો. એટલે વ્યસ્ત રહેતા હતા, પણ આત્મદશા આવી હતી અંદરમાં, ક્યાં બહારની દશા અને ક્યાં એવી જ કોઈ આત્મદશાની સ્થિતિ હાલ વર્તે છે. ઘણું કરીને જાણીને કરવામાં આવતું નથી, આ કઈ જાણી જોઈને એમ કરવામાં આવે છે એવું કઈ નથી. સહજ આ પરિસ્થિતિ છે, આત્મદશાને કારણે આ પરિસ્થિતિ સહજ છે. અર્થાત પ્રમાદ આદિ દોષે કરી તે ક્રિયા નથી બનતું, તે ક્રિયા નથી બનતી એમ પણ જણાતું નથી. કે કાગળ લખવાની આળસ થઈ જાય છે માટે નથી તમને જવાબ દેવાતો એમ પણ નથી, તેમ કોઈ જાણી જોઈને એમ કરીએ છીએ એમ પણ નથી. પરંતુ અમારી આત્મદશા એવી છે કે જેને લઈને બાદની પ્રવૃત્તિમાં આવી મર્યાદા આપોઆપ સહજપણે થઈ રહે છે. એટલી વાત અમે પત્રના ઉત્તરો નથી લખી શકાતા, તરુણના ખુલાસા કરીને લખી છે, જેથી એમને પણ અસંતોષ રહેતો હોય છે, મુમુક્ષુઓને પણ કોઈ વખત પત્રનો જવાબ બિલકુલ ન મળે, કોઈક વાર લાંબે લગાડે મળે, કોઈક વાર બહુ જ ટૂંકાણમાં મળે, ત્યારે સંતોષ ન થાય એ સ્વાભાવિક છે. એમણે આટલો ખુલાસો કર્યો છે, એનું કારણ કોઈ આત્મદશાની એવી સ્થિતિ છે કે ઉપયોગ આ પ્રવૃત્તિની અંદર સહજ કામ ન કરે તો પરાણે કરવાનો ઈચ્છા અમારી થતી નથી. જે મુખરસ સંબંધી જ્ઞાન, જે મુખરસ સંબંધી જ્ઞાન વિશે સમીસાર ગ્રંથના કવિતાદિમાં તમે અર્થ ધારો છો કે તેમ જ છે એમ સર્વત્ર છે એમ કહેવા યોગ્ય નથી. મુખરસનો વિષય 472 નંબરમાં આવેલો છે, જે સુધારસનો વિષય લીધો છે. સુધારસ પીવી મુખની વિષય છે, વર્તે છે, તો એ મુખરસનો જે વિષય છે સમયસારમાં એક પદ છે, એ પદ ઉપર એમને અનુમાન કર્યું છે કે આપે જે મુખરસની અને સુધારસની વાત કરી છે એ વાત બનારસી દાસે સમયસારમાં આ પદમાં કરી છે એમ કેમ લાગે છે. મને તો એમ લાગે છે કે એમને પણ કોઈ આવી જ વાત કરી છે, એમને ના લાગે છે. એ જુદા સ્ટેજની વાત છે, આ જુદા સ્ટેજની વાત છે. બનારસી દાસે જે વાત કરી છે એ સ્વાનુભાવે સુધારસ આવે છે એની વાત કરી છે, અને પોતે જે વાત કરી છે એ સ્વરૂપ વિશેની વાત કરી છે. એટલે સ્પષ્ટીકરણ કર્યું છે કે જે મુખરસ સંબંધી જ્ઞાન વિશે સમયસાર ગ્રંથના કવિતાદી કવિતા બનારસી દાસના રચિત છે, તમે ધારો છો તેમ જ છે એમ સર્વત્ર છે એમ કહેવા યોગ્ય નથી. બધે એ વાત છે એમ નથી કાંઈ. જ્યારે એ વિષય ચાલતો હોય, પ્રકરણ ચાલતો હોય, ત્યારે ભળતા શબ્દો આવતા હોય તો એનું અર્થઘટન કરવામાં અથવા વિષયનું જ્ઞાન કરવામાં સમયસાર ગ્રંથ હિન્દી ભાષામાં હતા, કેટલાક કવિ સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે, એવા શબ્દો વાપર્યા છે, એના જેવી વાત કહી છે. અને તે કોઈ રીતે વિજ્ઞાનને લગતી જણાય છે, કોઈ રીતે એટલે કોઈ અપેક્ષાથી આગળ પાછળનું અનુસંધાન લઈને. તથાપિ ક્યાંક ક્યાંક તેવા શબ્દો ઉપમાપણે પણ આવે છે, બીજી વાત હોય તો પણ એની ઉપમા વાપરે છે. સમયસાર બનાસદાસે કર્યો છે, હું જો એમને વાંચ્યો છે સમયસાર નાટક, તો એમના ઉપર એમનું કેટલું ઊંડું અવલોકન છે એ પણ આની અંદર સ્પષ્ટ થાય છે. એ સમયસાર બનાસદાસે કર્યો છે, તેમાં તે શબ્દો જ્યાં જ્યાં આવ્યા છે ત્યાં ત્યાં સર્વ સ્થળે ઉપમા પણ છે એમ જણાતું નથી. ત્યાં ત્યાં સર્વસ્થ છે, જ્યાં જ્યાં એ વાત આવી છે ત્યાં ત્યાં બધી જગ્યાએ ઉપમા આપી છે એમ જણાતું નથી. પણ કેટલીક સ્થળે તો વસ્તુ પણ એ કહ્યું છે એમ લાગે છે. એટલે ખરેખર અમૃત રસ સુધા રસ ત્યાં જન્મે છે એ વાત કરી છે, અનુભવની વાત કરી છે. ઉપમા પણ એ વાત ને પોતે ઉપમા પણ એ વાત કરી છે. ઉપમા છે એમ લાગે છે. જો કે એ વાત કંઈક આગળ જઈ મળતી આવી શકે એમ છે, એ જ દિશામાં આગળ જાય તો એ વાતનો મેળ ખાય છે. એટલે તમે જે બીજ જ્ઞાનમાં કારણ ગણો છો તેથી કંઈક આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે. એટલે નિશ્ચિતથી આગળની ભૂમિકાની વાત એમણે કરી હોય, અનુભવની વાત કરી પણ એવું મને લાગે છે. બનારસીદાસ ને તેવો કોઈ યોગ બીનો હોય, યોગ એટલે ઉપયોગ, સમયસાર ગ્રંથની તેમની રચના ઉપરથી જણાય છે. મૂળ સમયસારમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા બીજ જ્ઞાનને વિશે કહી નથી જણાતી. એટલે એમ કેવું છે કે મૂળ સમયસારમાં અનુભવ પહેલા જે ભૂમિકાની વાત આવવી જોઈએ એ વાત લગભગ જોવામાં આવતી નથી. બનારસીદાસની વાત કરે છે પાછા, તો મૂળ ગ્રંથ ઉપર પોતે રચના કરે છે અને ગ્રંથમાં જે વિષય નથી એ પોતે ખોલે છે. એનો અર્થ શું થાય છે કે એ વાતનો એમને અનુભવ હોવો જોઈએ. એ વાત એ આત્મામાંથી કાઢે છે, ગ્રંથમાં પ્રતિપાદિત નથી, છતાં પોતાના પ્રતિપાદનમાં એ વિષય દાખલ કરે છે. એ ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે એમને આ અનુભવ એ જગ્યાએથી પસાર થયા છે. પરિણામ સુધી પહોંચી ગયા છે, ગ્રંથ રચના કરનાર ને કેવા પરિણામ થયા છે એ જ્ઞાન માં આવ્યું છે. મૂળ સમયસારમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા બીજ જ્ઞાન વિશે કઈ નથી જણાતી. અને બનારસીદાસે તો ઘણે ઠેકાણે વસ્તુ પણ એને ઉપમા પણ તે વાત કહી છે. કોઈ જગ્યાએ ઉપમા પણ વાપરી છે, કોઈ જગ્યાએ તો એમણે વસ્તુ પણ એ વાત કરી છે. એટલે ભૂમિકાની પણ વાત કરી છે અને અનુભવની વાત પણ કરી છે. અને બંને જગ્યાએ આવા શબ્દોનો ઉપયોગ એમણે કર્યો છે. ઉપમા પણ એટલે ત્યાં ખરેખર અમૃત રસ આત્મામાંથી ઉત્પન્ન નથી થયો. જયારે નિશ્ચય થાય છે ત્યારે આત્મામાં કઈ અનુભવ થતો નથી, પણ છતાં એનું મહત્વ દર્શાવવા માટે ત્યાં ઉપમા આપવામાં આવે છે. એમ કેમ જે ઉપરથી એમ જણાય છે કે બનારસીદાસે સાથે પોતાના આત્માને વિશે જે કાંઈ અનુભવ થયો છે તેનો પણ કોઈ તે પ્રકારે પ્રકાશ કોઈ વિચક્ષણ જીવના અનુભવ ને તે આધારભૂત એ જ લઈને કોઈ જીવ આગળ વધતો હોય તો એને તરત લાઈટ થાય, બરાબર છે. મને જેવા પરિણામ થાય છે એ વાત બનાસીદાસ મારા પરિણામ ના આ બનાસીદાસ ના શબ્દો સાક્ષી આધારભૂત થાય અને વિશેષ સ્થિર કરનાર થાય એટલે કે વધારે એ મજબૂતાની દ્રઢતાનું એને કારણ થાય. નહીતર કોઈ વાત માણસને વાત કરતા મન સંકોચાય કે હું વાત કરું છું એવી વાત કોઈ ગ્રંથમાં તો મળતી નથી, એવી વાત આપણે વાત કરવી ઉચિત નહીં. ભલે આપણા આત્મામાં એ પરિણામ થાય છે પણ જ્યાં સુધી કોઈ વિશેષ જ્ઞાનીનો એ વિષયની અંદર આધાર ન મળે ત્યાં સુધી એવી વાત પ્રચલિતપણે બહાર ન મૂકવી જોઈએ. આવો એક અભિપ્રાય અનેક કારણોને વિચારીને મનમાં હોવાથી પરિણામ એ વાત કરતા સંકોચાઈ જાય છે. આવો પ્રકાર બને છે. ગુરુદેવશ્રી પણ ઘણી વાર કોઈ વાત એવી આત્મામાં ઉગે અને પછી ગ્રંથ શાસ્ત્રનો આધાર મળે, આગળનો આધાર મળે, પછી એ વાતની પ્રસિદ્ધિ કરતા. લગભગ એવી પહેલા પ્રસિદ્ધિ નહોતા કરતા. એ વિષયની અંદર બીજાને એવો અનુભવ હોતો નથી સાંભળનારને, એને થાય છે કે આ તો કોઈ નવી વાત છે પણ આપણને ક્યાંય ગ્રંથમાં તો જોવા, શાસ્ત્રોમાં તો જોવા મળતી નથી. એટલે જે સત્પુરુષના વચન પ્રત્યે અનન્ય વિશ્વાસ આવવો જોઈએ એ વિશ્વાસની અંદર ફરક પડીએ તો એને નુકસાનનું કારણ થાય, સાંભળનારને નુકસાનનું કારણ થાય. પ્રમાણિકતા એવો વિષય છે કે માણસ એક પણ જગ્યાએ અપ્રમાણિકતા કરે ત્યારે કઈ વાતે વાતે પછી પ્રમાણિકતાની પરીક્ષા કરવામાં આવતી નથી. એક જગ્યાએ અપ્રમાણિકતા કરે, ખોટું બોલે, કઈ પણ કરે ત્યારે માણસને શંકા પડે છે કે ભાઈ હવે આપણે ક્યાંય બીજી વાત હોય તો પણ જલ્દી આપણે વિશ્વાસ કરી શકીએ એવું નથી. એટલે આગળ પાછળનો ઘણો વિચાર કરીને પરમ સત્ય હોય તો પણ એને બહાર મૂકવામાં જ્ઞાનીઓ પણ વિચાર કરે છે, જ્ઞાનીઓ પણ એમાં કોઈ વાર સંકોચ પામે છે અને એ રીતે કોઈ વાર વાત બહાર નથી આવતી તો કોઈ વાર આગળ આધાર મળે તો વાત બહાર આવે છે, કોઈ વાર વગર આધારે પણ બહાર આવી જાય ખરી એ તો ઉદયનું સાર બને છે. પણ આવો એક વિચાર વિવેક કરવાની પરિસ્થિતિ સહજપણે માનસિક અવસ્થામાં બીજાને નુકસાનનું કારણ ન થાય એટલા માટે પણ વિચારવામાં આવી જાય છે. બીજું કે પોતે જે વાત કરે છે એમાં પોતાની વિશેષતા દેખાડવાનો પણ અભિપ્રાય નથી કે ભલે ગ્રંથોમાં અને આગમમાં એ વાત નથી છતાં હું આમ મારા અનુભવથી કહું છું એવો પણ એમને વિકલ્પ થતો નથી, એ પ્રકારનો પણ એમનો વિચાર આવતો નથી. અને પોતાને પણ દ્રઢતાનું કારણ થાય છે જ્યારે પોતાના અનુભવની વાત ગ્રંથમાંથી મળે છે ત્યારે એમને વિશેષ દ્રઢતાનું કારણ થાય છે. દૃષ્ટિ પ્રકાશમાં એવો એક પ્રસંગ બન્યો છે, સુગાનીજી અપરિણામી તત્વનો ઉલ્લેખ કરતા હતા અને આપણા સમાજમાં અપરિણામી તત્વ શબ્દથી જ મુમુક્ષુ સમાજ અજાણ્યો હતો, ઘણો અજાણ્યો હતો, અજાણ્યો હતો નહીં પણ એકદમ અજાણ્યો હતો. તો પછી જયસેન આચાર્યની ટીકામાં એ શબ્દ લાલચંદભાઈને હાથમાં આવ્યો, એ પત્રની અંદર ઉલ્લેખ છે એનો. એટલે એમણે એમને પત્ર લખ્યો 378 કે 3 ગણેશી એવી કોઈ ગાથાની ટીકા છે દૂરદૃષ્ટિ પ્રકાશ, કે એમાં જયસેન આચાર્ય દિલે આ શબ્દનો પ્રયોગ કર્યો છે અપરિણામી શબ્દ. હવે એ સંસ્કૃત ભાષામાં ટીકા છે, એક પત્ર એમને લખ્યો, એક મને લખ્યો, તમને સંસ્કૃત ફાવે છે તો જુઓ, જે આવો અર્થ કર્યો હોય એવું લાગે છે, સંસ્કૃત જોયું મેં નહીં, તમે લખ્યો છે એના કરતા બળવાન અર્થ એમાંથી નીકળે છે, તમે જે અર્થ અનુમાન કરો છો એના કરતા વધારે બળવાન પણ એમાંથી અર્થ નીકળે છે, અને અપરિણામી તત્વની સ્થાપના કરી છે, ત્યારે સુભાઈ ઉત્તર આપ્યો છે, એ ઉત્તર આપણે એની અંદર પત્ર રૂપે છપાણો છે કે તમે આ વાત લખી તેથી મને ઘણો પ્રમોટ થયો છે અને વિશેષ દ્રઢતાનું કારણ થયું છે. એવું જયારે આધાર મળે ત્યારે દ્રઢતાનું કારણ પણ પોતાને થાય છે કે મારા અનુભવ પ્રમાણે આચાર્ય મહારાજ પણ આવો શબ્દ પ્રયોગ કર્યો છે, વિશેષ દ્રઢતાનું કારણ સહેજે થાય એટલી વાત એમણે લખી છે કે કોઈ પણ વિચક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય અથવા તેને વિશેષ સ્થિર કરનાર થાય એ વિષયની અંદર એને સ્થિરતા દ્રઢતા આવી જાય છે. એમ પણ લાગે છે કે બનારસી દાસે લક્ષણાદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો. સમતા રમતા ઉરતતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવના વિલાસ, જીવના બધા લક્ષણો લીધા છે, એમાં સમતા છે એ ધ્રુવપણો લીધું છે. એમ પણ લાગે છે કે બનારસી દાસે લક્ષણ આદિ ભેદથી આત્માના ગુણોના અને પરિણામોના ભેદથી જીવનો જીવના સ્વરૂપનો વિશેષ નિર્ધાર કર્યો હતો, બહુ સારી રીતે નિર્ણય કર્યો હતો, અને તે તે લક્ષણાદિનું સતત મનન થયા કરવાથી આત્મ સ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે. હું ક્યાં સુધી કહી દીધું, એક જ્ઞાની ભૂતકાળમાં થયેલા જ્ઞાનીને ઓળખી શકે છે અને એના અંતરંગ પરિણામનું માપ કાઢે છે એનો આપી દો પુરાવો છે. ગુરુદેવ શ્રી તો છે, સોગાનંદજીના વિષયમાં જે ઉલ્લેખ કર્યો કે એમનો જે પુરુષાર્થ બળ હતો એ એક ભવતારીપણાનો છે, તો એમણે આ વાત કાઢી કે એમને એ લક્ષણાદિનું સતત મનન થયા કરવાથી, એટલે એ વાત ઘૂંટાઈ જવાથી, ઘૂંટાતા 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 આત્મ સ્વરૂપ કંઈ તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે, બહુ જોરથી અનુભવ કર્યો છે એમણે, બળવાનપણે આત્મ સ્વરૂપનો અનુભવ કર્યો છે અને અવ્યક્તપણે આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ થયો છે. અવ્યક્તપણે એટલે શું કે જે કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષપણે વ્યક્ત થાય છે એમને એવી રીતે એને અવ્યક્તપણે કહે છે, અને અવ્યક્તપણે પણ આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ થયો છે અને તે અવ્યક્ત લક્ષથી બીજ્ઞાન તેમણે ગાયું છે. એટલે જ્યાં બીજ્ઞાનનો વિષય ચાલ્યો છે ત્યાં અનુભવ નથી અને પ્રત્યક્ષ અનુભવ થાય છે ચતુર્થ ગુણ સ્થાને, તો બીજ્ઞાનનો વિષય ત્યાં અવ્યક્તપણે લેવો એમ છે. તો કે લખે છે અવ્યક્ત લક્ષનો અર્થ અત્રે એવો છે કે ચિત્તવૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી પરિણામની નિર્મળ ધારા બનારસી દાસની જે અંશે પ્રગતિ છે તે નિર્મળ ધારાને લીધે પોતે દ્રવ્ય આ જ છે એમ જો કે સ્પષ્ટપણે જાણવામાં નથી તો પણ અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તે છાયા ભાષ્યમાન થઈ છે અને જેને લીધે એ વાત તેમને મુખેથી નીકળી શકી છે અને સહજ આગળ વધતા તે વાત તેમને સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતા તેમને કાયે રહી છે. ભાષ્યમાન પણ આવ્યું અવ્યક્ત એટલે બીજ જ્ઞાન અથવા સ્વરૂપ નિશ્ચય એમ લેવું છે. એટલે શું કર્યું છે એમણે કે અવ્યક્ત લક્ષણનો અર્થ એવો છે કે અનુભવપૂર્વક નહીં, વ્યક્ત અનુભવપૂર્વક નહીં, કે ચિત્ત વૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી, કેમ કે પછી તો નજરાય છે, જયારે નિશ્ચય થાય છે ત્યારે તો નજર માંથી પોતાનું શોભ ખસતું નથી. શુદ્ધ ચિદાનંદ ઘન અને શુદ્ધ જે સિદ્ધ પદ છે, એવું સિદ્ધ પદ, પોતાનું સિદ્ધ પદ પોતાની નજર માંથી ખસતું નથી. અને એટલે પરિણામની ધારા, એક ધારું એમાં લાગી રહી છે પરિણામની ધારા. અને પૂર્વ ભૂમિકાની જે નિર્મળતા જોઈએ એટલે દર્શનનો એકદમ ભાગ કપાતો જાય છે અને જ્ઞાન પણ નિર્મળ થતું જાય છે. એટલે એ ભૂમિકાનો ભલે દ્રવ આ છે એમ જો કે સ્પષ્ટ જાણવામાં નથી, એટલે અનુભવ પૂર્વક તો પણ અસ્પષ્ટપણે એટલે કે સ્વાભાવિકપણે તેમના આત્મામાં તે છાયા ભાષ્યમાન થઈ છે, ભાવ ભાષ્ય છે. જ્યારે એમણે બીજ જ્ઞાનનું પ્રકરણ ગાયું છે ત્યારે એમને ભાવ ભાષ્યો છે. સાક્ષાત્કાર પણ કહેવામાં આવે છે. એટલે એમને જ્યાં છાયા ભાષ્યમાન થઈ છે એ વાત પણ એમને એમના મુખેથી નીકળી શકે છે. ક્યારે નીકળી શકે છે? એ દશામાંથી એ પસાર થયા છે માટે નીકળી શકે છે. ગ્રંથની અંદર મૂળ શાસ્ત્રોમાં એ વાત નથી અને એમણે એનું વર્ણન કર્યું છે. ક્યાંથી કર્યું? કે ગ્રંથ રચના કરતા કરતા એમને એ ભાષ્યમાન પણ થયું અને આગળ વધતા તેમને સાવ સ્પષ્ટ અનુભવ પણ થઈ ગયો, સાક્ષાત્કાર પણ થઈ ગયો. એ બંને વાત એમની ગ્રંથ રચના ઉપરથી સમજી શકાય છે એમ કહેવું છે. ભલે 400 વર્ષ પહેલા થઈ ગયા હોય કે 250 વર્ષ પહેલા થઈ ગયા, અને એમની ગ્રંથ રચના ઉપરથી એમની પૂર્વ ભૂમિકા અને એમનો અનુભવ એ બંને એમણે પકડ્યા છે ગ્રંથમાં છે. કઈક વિષય એવો સમયસર નાટક તો બધા વાંચતા હશે. હવે વિચાર એ કરવાનો છે કે સમયસર નાટક તો વાંચે છે લોકો, પણ આટલે ઊંડે જઈને લખનારની અવસ્થાને માપે જ્ઞાન, એવી રીતે એમણે એ ગ્રંથ વાંચ્યો છે. સમયસર નાટક વાંચ્યો એમને એમ લાગ્યું કે કોઈ ગ્રહસ્થ પુરુષ છે કે જેણે આ સમયસર નાટક લખ્યું છે, તો કોઈ ગ્રહસ્થી છે. અને એમણે જે વાતો લખી છે એમાં સ્વતંત્રપણે એ વાત લખી હોય તો એની મૌલિકતા આવ્યા વિના રહે નહીં. જે વાત ગ્રંથ ઉપરથી એ પોતે પદમાં ઉતારે છે ત્યારે એ વાતમાં જો પોતાનો અનુભવ ભળતો હોય તો એની મૌલિકતા પ્રદર્શિત થયા વિના રહે નહીં. અને જો એના પ્રમાણે લેવાનું હોય તો એમાંથી કઈ મૌલિકતા ન આવે તો જે શબ્દ પ્રયોગ કર્યો છે એ પેલા પણ કરે અને એમાં ક્યાંક ક્ષતિ રહી જાય તો એને પોતાને ખબર પડે નહીં. ત્યારે આ તો મૂળ ગ્રંથ કરતા પણ વિષય ઉપર વધારે પ્રકાશ પાડી શકે એવું લાગે બીજાને, કે જે વાત આચાર્યોએ ગૂઢ ભાષામાં સૂત્રોની અંદર કરી છે એ વાત પોતે પોતાના અનુભવથી ખોલીને વ્યક્ત કરે છે. એ ઉપરથી વાંચનારને જો પોતે વિશેષ એ વિષયની અંદર જાણકાર હોય, અનુભવી હોય, ઊંડા ઉતરેલા હોય તો એને ખબર પડી જાય છે કે લખનાર પુરુષની દશા પણ આ રીતે થઈ લાગે છે, નહીતર આ વાત આ રીતે બહાર આવે નહીં. એવી રીતે એમને માપ કાઢ્યું છે. જે માપ કાઢ્યું છે એનો પ્રકાર આવો છે. કાંઈક અનુભવને મેળવે છે એની સાથે, એમને વાંચી જતા નથી પણ અનુભવને મેળવે છે. અને સહજ જ એ રીતે મેળ ખાઈ જાય છે, પોતાને પણ એ સ્થિતિમાંથી પસાર થવાનું મેળવ્યું છે એટલે ખ્યાલ આવી જાય છે. તો એમ કેમ શ્રી ડુંગરના અંતરમાં જે ખેદ રહે છે તે કોઈ રીતે યોગ્ય છે અને તે ખેદ ઘણું કરીને તમને પણ રહે છે તે જાણવામાં છે. આ સુભાષભાઈના મિત્ર હતા ડુંગરભાઈ ગોસળિયા, એમના વિષયમાં લખે છે. તેમજ બીજા પણ કેટલાક મુમુક્ષુ જીવોને એ પ્રકારનો ખેદ રહે છે એ રીતે જાણવામાં છતાં અને તમ સૌનો એ ખેદ દૂર કરાય તો સારું એમ મનમાં રહેતા છતાં પ્રારબ્ધ વેદીએ છીએ. શું એટલે એમને એમ છે કે આવા પુરુષ આટલી ઉંમરમાં, આટલી નાની ઉંમરમાં આવો કોઈ જબરદસ્ત વ્યક્તિ સંસારમાં અને ધંધારમાં ફસાયેલો છે. આ તો જૈન શાસન ચલાવે એવા સમર્થ પુરુષ છે. તો એમ કે એવું કઈ કરતા હોય, એવું કઈ થાય તો સારું, એમના હાથે કોઈ આવું મોટું કામ થાય તો સારું. અને એ નથી થઈ રહ્યું એનો ખેદ ડુંગરને પણ વર્તે છે અને બીજા ડુંગરભાઈને વર્તે છે અને બીજા મુમુક્ષુને વર્તે છે. અને તમે એમ એવો ખેદ તમને દૂર થાય એમ અમને પણ વિચાર આવે છે કે તમને ખેદ થાય એવું ન રહે તો સારું. પણ શું કરીએ, પ્રારબ્ધ વેદીએ છીએ. બાંધેલા કર્મ નાની કે અજ્ઞાની વેદવા પડે, એમાં બીજો કોઈ ઇન્દ્ર નરેન્દ્ર જનેન્દ્ર કોઈનો ઉપાય ચાલતો અનુભવતા એ પ્રસંગ પસાર કરે છે. મોટો ફેર છે એમાં, નાની તો સાવ જુદા પડી ગયા છે. પ્રેક્ષક થઈ ગયા છે, નાતા દ્રષ્ટા થયા છે અને ઉદયના નાટકને જોવે છે. મારું છે એમ જોતા નથી, આ મારું છે એમ જોતા નથી. નાટક જોનારા આશયનો પ્રસંગ આવે ત્યારે હશે પણ ખરે અને કરોડ પ્રસંગ આવે ત્યારે રડે પણ ખરા. તેમ છતાં એને ખરેખર લાગતું ઓળખતું નથી. દુઃખ પીડ્યું નાટકમાં તો એને પીડ્યું છે અને કઈ સુખી થયો, રાજા થયો તો એ થયો છે અને ભિખારી થયો તો એ થયો છે. હું કઈ બેમાંથી એક થયો નથી. જોનારને તો એમ છે એમ ભળતી અસર દેખાય જ્ઞાનીના પરિણામમાં તો પણ શું પ્રેક્ષકના પરિણામમાં નાટકના પ્રસંગને અનુસરતી થોડી ઘણી અસર જોવામાં આવે છે. કેમ કે જોવા ગયો છે એનો અર્થ જ એ છે કે એ પ્રસંગમાં એને રસ છે, એ નાટકમાં એને રસ છે, એટલે એને અસર થોડી ઘણી આવ્યા વિના રહી જ નહીં. એમ જ્ઞાનીએ પૂર્વે રસ લીધો છે, અજ્ઞાન ભાવે કર્મ બાંધ્યું છે. એટલે એ દેહાદી સંયોગ એના છે ને બીજા ના નથી એવી પરિસ્થિતિ હોવા છતાં પણ એ પ્રેક્ષક થઈને થોડી ઘણી અસરમાં આવે છે, પોતે નાટક કરતા નથી. પ્રારબ્ધ વેદીએ છીએ. વળી અમારા ચિત્તમાં એ વિશે અત્યંત બળવાન ખેદ છે. જે ખેદ દિવસમાં પ્રાય ઘણા ઘણા પ્રસંગે સ્ફુરા કરે છે અને તેને ઉપશમાવવાનું કરવું પડે છે અને ઘણું કર્યું તમ વગેરેની પણ અમે વિશેષપણે તે ખેદને વિશે લખ્યું નથી કે જણાવ્યું નથી. એ વાત અમને પણ આવે છે કે અમૂલ્ય અમૂલ્ય જ્ઞાન જીવન છે એ વ્યવસાય આદિ પ્રસંગોની અંદર સંસારના પ્રપંચની અંદર ચાલ્યું જાય છે. મનુષ્ય ભાવ જેવો મનુષ્ય ભાવ છે જેની અંદર જે જેટલો પુરુષાર્થ કરે એટલો થઈ શકે એવી મોકળાશ છે, એવો અવકાશ છે ને એવી મોકળાશ છે. છતાં પણ આ ઉદયના પ્રસંગમાં રોકાવવું પડે છે એનો અમને પણ ખેદ થાય છે. પણ અમે તમને લખ્યું નથી, અમને ખેદ થાય છે એ તમને કામ લખતા નથી. અમને તેમ જણાવવાનું પણ યોગ્ય લાગતું નહોતો, પણ હાલ શ્રી ડુંગરે જણાવવાથી પ્રસંગથી જણાવવાનું થયું છે. તમને અને ડુંગરને જે ખેદ રહે છે તેથી તે પ્રકાર વિશે અમને અસંખ્યાત ગુણ વિશિષ્ટ ખેદ રહેતો હશે એમ લાગે છે. કેમ કે ફસાવાનું તો અમારું થયું છે, એટલે તમારે તમને ખેદ થાય એના કરતાં પણ અમને વધારે ખેદ થાય છે. અસંખ્યાત ગુણ વિશિષ્ટ ખેદ થાય છે, કારણ કે જે જે પ્રસંગે તે વાત આત્મપ્રદેશમાં સ્મરણ થાય છે તે તે પ્રસંગે બધા પ્રદેશ શિથિલ જેવા થઈ જાય છે. હવે એ પ્રકાર જ્યારે પરિણામમાં ઉત્પન્ન થાય છે ત્યારે આત્મા ઉપર અસર કેવી થાય છે? અમારા પ્રદેશમાં જયારે શિથિલતા આવી જાય છે, ચેતા આત્મા હોય એના ઉપર બિલકુલ પરિણામ જોર કરી શકતું નથી. કામ મૂકી દેવાનું મન થાય, ગુરુ મૂકી દેવાનું મન થાય, છોડી દેવાનું મન થાય, અને જીવનો નિત્ય સ્વભાવ હોવાથી જીવ આવો ખેદ રાખતા છતાં જીવે છે એવા પ્રકારના ખેદ સુધી પ્રાપ્ત થાય છે. નહીતર તો એમ થાય કે મૃત્યુવત ખેદ થાય છે. પણ જીવ તો મૃત્યુ પામતો નથી, એનો સ્વભાવ તો નિત્ય રહેવાનો છે. એટલે આવો મૃત્યુ તુલ્ય ખેદ થવા છતાં પણ જીવ જીવે છે એવા પ્રકારના ખેદ સુધી આ ખેદની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે અમને આ વ્યવસાયમાં અને વેપારમાં રોકાવવું પડે છે એનું દુઃખ ઓછું નથી એમ કહે છે. મૃત્યુ તુલ્ય દુઃખ લાગે છે, પણ શું કે જીવનું તો મૃત્યુ થતું નથી. જો મૃત્યુ થતું હોય તો જીવાય નહીં એવું લાગે છે એમ. વળી પરિણામાંતર થઈ થોડા અવકાશે પણ તેની તે વાત પ્રદેશે પ્રદેશે સ્ફૂરી નીકળે છે. વળી પાછા કંઈક બીજા પરિણામ થાય પાછી એની એ વાત આખા પ્રદેશમાંથી પૂર્ણ પ્રાપ્ત થાય છે. આ અને તેવી ને તેવી દશા થઈ આવે છે. વળી પાછી એવી જ ખેદની દશા થઈ આવે છે. તથાપિ આત્મા પર અત્યંત દ્રષ્ટિ કરી જો હવે ખેદ કેવી રીતે સમાવે છે કે આત્મા ઉપર અત્યંત દ્રષ્ટિ કરી એટલે પોતાનું મૂળ સ્વરૂપ નિર્લેપ છે, સ્વભાવથી જ પોતે નિર્લેપ છે. આ ઉદયના પ્રસંગોથી મૂળ સ્વરૂપથી તો પોતે લેપાતો નથી એવી દ્રષ્ટિ કરી તે પ્રકારને હાલ તો ઉપશમાવાદ ઉપશમાવો જ ઘટે છે એમ જાણી ઉપશમાવવામાં આવે છે. અંદરમાં જેમ નોળિયો નોળવેલને સૂંઘી આવે, સર્પ છે એને ડંખ મારે તો એને ઝેર ન ચડે, નોળવેલને સૂંઘી આવે એટલે વળી પાછો વિષ વગર થઈને બહાર આવે. એમાં અંદરમાં આત્મામાં જઈ આવે છે. નિર્વિષ છે ને આત્મા, તો ચૈતન્ય અમૃતથી ભરેલો પદાર્થ છે. અંદરમાં દ્રષ્ટિ કરેલી છે, અરે આ તો નિર્લિપ્ત છે, બહારના ખેલ સ્વપ્ન જેવા છે. જિંદગીના જેટલા કોઈ બહારના ખેલ છે એ બધા કેવા છે? જ્ઞાનીની અંતરદ્રષ્ટિમાં એ સ્વપ્ન જેવા છે, સ્વપ્ન સમાન. કાંઈ આત્માને અંદરમાં લેવા કે લેવા, કોઈ એક પરમાણુની સ્પર્શના નથી, કોઈ પ્રસંગની લેવા દેવા અંદરમાં નથી. એવો છે એવો આત્મા અબટઘટ ધ્રુવ અપરિણામી એમને એમ રહે છે. એવી દ્રષ્ટિ કરીને
જે ખેદ વર્તે કઈ અંદર જવા માટે પ્રેરણા પૂરી પાડે છે, બળ પૂરું પડે છે.
એમ જ છે, ખેદ છે એટલે શું છે કે બહારના પરિણામથી નિરસપણું વધારે આવે છે, અને બહારના પરિણામથી જેટલો રસ ઘટે એટલો અંદર જવાનો રસ થવાનો અવકાશ રહે છે. કેમ કે સ્વરૂપ રસને પ્રતિબંધક, અંતર તત્વના રસને પ્રતિબંધક બાહ્ય રસ છે. એ જેટલો મળવો પડે, જેટલો ફિક્કો થાય, જેટલો નિરસ થાય એટલો અવકાશ વધે, એટલો પ્રતિબંધ ઘટે છે. સંભવ નથી. શ્રી ડુંગરના કે તમારા ચિત્તમાં એમ આવતું હોય કે સાધારણ કારણોને લીધે અમે એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી, તે યોગ્ય નથી, ભલે તમને એમ લાગે કે સાધારણ વેપાર જેવું કારણ છે એને છોડતા નથી અને શાસનની ધુરા સંભાળતા નથી, તો કોઈ સાધારણ કારણને લીધે અમે એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી, તે શાસનની ધુરા હાથમાં લેતા નથી, તે યોગ્ય નથી, એવું તમારું વિચારવું તે યોગ્ય નથી. એ પ્રકારે જો રહેતું હોય તો ઘણું કરીને તો તેમ નથી, તમારા અનુમાન પ્રમાણે પરિસ્થિતિ નથી એમ અમને લાગે છે. નિત્ય પ્રત્યે તે વાતનો વિચાર કરવા છતાં, એ વિષય ઉપર અમે નિત્ય વિચાર કરીએ છતાં, હજુ બળવાન કારણોનો તે પ્રત્યે સંબંધ છે, અમારી પ્રવૃત્તિ સાથે કેટલાક બળવાન કારણોનો સંબંધ છે એમ જાણી, જે પ્રકારની તમારી ઈચ્છા પ્રભાવના હેતુમાં છે, ધર્મ પ્રભાવના હેતુમાં, અહીંયા પહેલો વહેલો શબ્દ નાખ્યો, અહીંથી એ વાત ગોળ ગોળ રાખી દે, અહીંયા એ શબ્દ નાખ્યો કે જે પ્રકારની તમારી ઈચ્છા પ્રભાવનાના હેતુમાં છે તે હેતુને ઢીલમાં નાખવાનું થાય છે. હજી પછી કરશું, પછી કરશું, પછી કરશું, આગળ જતા કરશું એમ ઢીલમાં નાખવાનું થાય છે, અને તેને અવરોધક એવા કારણોને ક્ષીણ થવા દેવામાં કાંઈ પણ આત્મવીર્ય પરિણામ પામી સ્થિતિમાં વર્તે છે. શું કહે છે કે નિત્ય પ્રત્યે તે વાતનો વિચાર કરવા છતાં હજુ બળવાન કારણોનો તે પ્રત્યે સંબંધ છે એમ જાણી, જે પ્રકારની તમારી ઈચ્છા પ્રભાવના હેતુમાં છે તે હેતુને ઢીલમાં નાખવાનું થાય છે. અને ઢીલમાં નાખવાનું થાય છે, છતાં બીજી બાજુ અવરોધક એવા જે કારણો છે, પ્રભાવના હેતુમાં અવરોધક જે કારણો છે તેને ક્ષણ ક્ષીણ થવા દેવામાં, તેનો નાશ થવા દેવામાં પણ આત્મવીર્ય પરિણામ પામી સ્થિતિમાં વર્તે છે. અમારો પુરુષાર્થ એ બાજુનો છે, એ તો એ અનેક જગ્યાએ કહી ગયા છે કે જે બાંધેલા એવા કર્મ છે એ ભલે તીવ્રતાએ હૃદયમાં આવે, અમે એની અંદર ભયા વિના ભિન્ન રહીને એની નિર્જરા કરશો. ઘણા કારણના કર્મ ઓછા કાળની અંદર ભોગવી લેવાનો આ અમારો પ્રોસેસ છે. ઘણા કાળના કર્મ બહુ થોડા કાળની અંદર ભોગવી લેવા માટે એ ભલે તીવ્રપણે ઉદયમાં આવે, અમારી શક્તિ છે કે ગમે એવા તીવ્ર ઉદયની અંદર પણ અમે નિર્જરામાં જ જાવશો, નવા બંધમાં પડશો. અમે પુરુષાર્થ માં એવા બેઠા છીએ, પુરુષાર્થ મૂર્તિ છે, આવા જ્ઞાનીઓ તો પુરુષાર્થ ની મૂર્તિ જ હોય છે, ગમે તેવો ઉદય આવે વિશેષ નિર્જરામાં એ આવી પડે છે. એને નાશ કરવા માટે, ક્ષીણ કરવા માટેનો પુરુષાર્થ છે. એ પ્રતિબંધક ભાવો અને દ્રવ્યો, સંયોગો, ભાવ અને દ્રવ્ય બે રીતે જે પ્રતિબંધ ઉભો છે એ પ્રતિબંધનો ક્ષય કરવા માટે
એમનો પુરુષાર્થ બરાબર ચાલે છે. એમ કે છે આમાં કે અવરોધક એવા કારણોને ક્ષીણ થવા દેવામાં કાંઈ પણ આત્મવીર્ય પરિણામ પામી સ્થિતિ પરિણામ પામીને સ્થિતિમાં આવર્તે છે, એ રીતે પરિણમે છે એનો ક્ષય થાય એવી રીતે અને સ્થિતિમાં એટલે સ્થિરપણે વર્તે છે. હારી જતા નથી, નવો બંધ કરતા નથી અને નિર્જરા કરીએ છીએ. તમારી ઈચ્છા પ્રમાણે હાલ જે પ્રવર્તાતું નથી, તમને એમ થાય છે કે જલ્દી અત્યારે થાય તો સારું. તમારી ઈચ્છા પ્રમાણે હાલ જે પ્રવર્તાતું નથી તે વિશે જે બળવાન કારણો અવરોધક છે તે તમને વિશેષ જણાવવાનું ચિત્ત થતું નથી, એ બાબતમાં તમને લખવાની અત્યારે ઈચ્છા થતી નથી. કેમ કે હજુ તો વિશેષપણે કે વિશેષપણે જણાવવામાં અવકાશ જવા દેવા યોગ્ય છે. હજી થોડો કાળ તમને લખવામાં પણ થોડા કાળ પછી લખવું એ અમને યોગ્ય લાગે છે, અત્યારે ન લખવું એમ યોગ્ય લાગે છે. આ પણ એક ગંભીર વાત છે અને ગૂઢ વાત છે. સામાન્ય રીતે જ્ઞાનીના સાંસારિક પ્રસંગોમાં નીચેની ભૂમિકાવાળા મુમુક્ષુ જીવો રસ લે અને માથું મારે ત્યારે એ પોતાની દ્રષ્ટિ પ્રમાણે બધી ગણતરી કરે છે, પોતાના ગજા પ્રમાણે બધું માપ માપે છે, પોતાની ફૂટપટ્ટીએ બધો વિચાર કરે છે અને એમાં એને લગભગ નુકસાન જ થાય છે, એને લાભ થવાનું કારણ બનતું નથી. એટલે કોઈ વાર જ્ઞાની એમ કહે છે કે તે તમને વિશેષપણે જણાવવાનું ચિત્ત થતું નથી, અમને જે કારણો હાલ પ્રવર્તે છે બળવાન કારણો જે અવરોધક છે તે વિશે તમને જણાવવાનું અમારું મન નથી. અને કદાચ તમને જણાવીએ તો પણ હજી થોડો કાળ જાય પછી તે જણાવવાનું યોગ્ય લાગે છે. આ પરિસ્થિતિમાં જે પરિસ્થિતિમાં ઊભા છીએ એ પરિસ્થિતિમાં તમને જણાવવા જેવું અમને લાગતું નથી. ખૂબી ઘણી છે, એક એક વાતની પાછળ બહુ પરમાર્થ રહેલો છે. જે બળવાન કારણો પ્રભાવના હેતુને અવરોધક છે, હવે જે દ્રવ્યને ભાવે જે પ્રભાવના કરવામાં જેનો અવરોધ છે એમાં અમારો કાંઈ પણ બુદ્ધિપૂર્વક પ્રમાદ હોય એમ કોઈ રીતે સંભવતો નથી. બુદ્ધિપૂર્વકનો અમારો પ્રમાદ હોય એવું સંભવતો નથી. આગળ એક દિવસે લખી ગયા છે કે આ દુકાનને ઘર છોડીને પાછલા બારણેથી વ્યા જઈએ, આગલા બારણેથી તો કોઈ નીકળવા ન દે, આગળ ઉભા રહીએ ને હોય જાય, પણ પાછલા બારણેથી નીકળવું હોય ને તો નીકળી જઈએ તો અમને કાંઈ વાંધો આવે એવું નથી, અમારા પરિણામમાં કાંઈ અસર થાય એવું નથી. પણ કેટલીક બીજા જીવોની અનુકંપાને અર્થે રહ્યા છે એમ કરીને પોતાનું રોકાણ છે એમાં એથી વાત નાખી દીધી છે કે બીજા જીવોની અનુકંપાને અર્થે આ વ્યવહારની અંદર ઊભા છીએ, એમાં બીજાની અનુકંપાનો અમારો હેતુ છે. અમારો કોઈ અંગત કારણ પ્રમાદનો પણ નથી અને અંગત કોઈ લાભ લેવાનો કે સુખી થવાનો પણ અભિપ્રાય નથી. એ કમાણી ઘણી કરી લઈએ, બધી સગવડતાઓ થઈ જાય, બધી અનુકૂળતાઓ થઈ જાય, પછી એને વ્યાજ ઉપર બેઠા બેઠા ખાઈને ધર્મ કરશું એવા કોઈ અભિપ્રાયથી અમે આ પ્રવૃત્તિ કરતા નથી એમ કહેવું છે.